أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આપણી ચર્ચા સુરત ઉદ્દહર ઉપર ચાલી રહી છે કે જે કુરાન મજીદનો 76 સુરા છે અને 31 આયતો છે. આપણે જન્નતની નેમતોના બારામાં ચર્ચા કરી રહ્યા હતા અને છેલ્લે વર્ષ 20માં અલ્લાહ સુબહાનહુ તઆલા રસૂલને ફરમાવે છે, વ ઇઝા રઈત સમ રઈત નઈમન વ મુલ્કન કબીરા, અને જ્યારે ત્યાં નજર ઉઠાવીને જોશો તો અસંખ્ય નેમતો અને એક મહાન સલ્તનત જોશો. પછી વર્ષ 21માં કહે છે, આલિયહુમ સિયાબુ સુંદુસિન ખુઝરુન વ ઇસ્તબ્રક વહુલ્વા અસાવિરમિન ફિઝા વસકાહુમ રબ્બુહુમ શરાબન તહુરા. તેઓના પહેરવાના કપડાં જન્નતમાં પાતળા લીલા રંગના સિલ્કના હશે અને ચાંદીના બ્રેસલેટ પહેરાવવામાં આવશે, અને તેઓનો પાલનહાર એટલે કે તેઓનો રબ તેઓને શરાબે તહુરા પીવડાવશે. આ એક પાક ડ્રિંક હશે. આ આયત ઉપર આપણે એક નજર કરીએ. કપડામાં સિલ્ક હશે અને ગ્રીન કલરનું હશે. કલર થેરાપીસ્ટનું કહેવું છે કે ગ્રીન કલર મૂડને હંમેશા સારું બનાવી નાખે, અને ગ્રીન કલરની અસર રૂહ ઉપર અને માઇન્ડ ઉપર ઘણી જ થાય છે. સિલ્વરના બ્રેસલેટ્સ હશે. કુરાનમાં બીજી જન્નતી આયતોમાં સોનાના બ્રેસલેટની વાત થાય છે, ફક્ત સુરતુ દહરમાં સિલ્વરની વાત થાય છે. ને પછી કહે છે, વસકા હોમ રબ હોમ શરાબન તહુરા. તહુરા છે ને, ઇટ ઇઝ ધ ડીપ સેન્સ. આમ તાહિર હોય, પ્યોર હોય તો આપણે તાહિર કહીએ અરેબિકમાં, પણ જ્યારે બહુ જ ઊંડું પ્યોર હોય કે જે રૂહને પ્યોર કરતું હોય તો એને તહુર કહે છે. આ એવું પીણું હશે કે જેનાથી જન્નતી લોકોનું ન માથું દુખશે કે કોઈ પણ સાઈડ ઇફેક્ટ થશે. આ રૂહને પ્યુરિફાય કરવાવાળું શરાબ હશે, કારણ કે આ શરાબ જન્નતના જવાનોને પીવડાવે, પણ એ પોતે રબ એના આ જન્નતી બંદાઓને પીવડાવશે. ઇમામ જાફર સાદિક અલ્લાહ ઇસ્લામ આ આયતના બારામાં લખે છે કે આ શરાબ પછી જન્નતી લોકોના કલ્બ દુનિયાની બધી ખરાબીઓથી સાફ થઈ જશે. હવે વર્ષ 22 તરફ આવીએ. ઇન્ના હાદા કાના લકુમ જઝા અમ વકાના સાયુકુમ મશકુરા. આ લોકોને કહેવામાં આવશે કે આ તમારી તકલીફોનું અજર છે અને તમારી કદર હવે કરવામાં આવી છે. આટલી બધી નેમતો આ અબરાર માટે, આ મુત્તકી માટે તૈયાર કરવામાં આવી છે. ગ્રીન સિલ્કના કપડાં, મોટી મોટી ખુરશીઓ ઉપર અઢેલીને બેસવું, ઉપર શેડ હશે, જુદી જુદી જાતના ફ્રૂટ્સ તૈયાર હશે, જુદા જુદા જ્યુસીસ ક્રિસ્ટલના ગ્લાસમાં દેવામાં આવશે, જિંજરની ખુશ્બુવાળું જ્યુસ વહેતું જ હશે કે જેને સલસબીલ કહેવાય છે, અને આખરમાં આ શરાબે તહુરા એ પ્યોર શરાબ કે જે કલ્પને ખરાબીથી દૂર કરશે. સાયુકુમ મશકુરા, તમારી મહેનતોને અમે એકનોલેજ કરશું. સુરતુ તકવીરમાં અલ્લાહ સુબહાન વ તઆલા ફરમાવે છે, આલિમત નફસુમાં આહઝરત, દરેક નફ્સ એ દિવસે જાણશે કે એણે દુનિયામાં શું તૈયાર કર્યું છે આખેરા માટે. હમણાં સુધીની આપણી જે આયતો ઉપર ચર્ચા કર્યા તે ઇન્સાનની ખિલકત ઉપર હતી અને અબરારની સિફતો ઉપર હતી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેઓને જન્નત બક્ષે છે અને જન્નતની જુદી જુદી નિયમતો તરફ આપણે નજર કર્યા. હવે આ લાસ્ટ સેક્શન છે અને હવેની જે આયતો છે એ ડાયરેક્ટલી અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલે ખુદાને એડ્રેસ કરે છે. ઇન્સાનની હિદાયત માટે, સબર માટે અને કેવી રીતે પોતાના અખલાક ઉપર મક્કમ રહેવું, હકીકતમાં આ આયતો આપણને એક રસ્તો બતાવી રહી છે કે કેવી રીતે અલ્લાહની આ નિયમતોને એપ્રોચ કરવું કે જેનો આપણે ક્યારે પણ હિસાબ નહીં કરી શક્યા. વર્સ નંબર 23માં કહે છે, ઇન્ના નહનુ નઝલના અલૈકલ કુરઆન તનઝીલા, હકીકતમાં અમે કુરાનને તમારા ઉપર નાઝિલ કર્યું છે અને તે પણ સ્ટેજીસમાં. કુરાનને પૂરું નાઝિલ થતાં 23 વર્ષો અને અમુક મહિનાઓ લાગ્યા. મક્કાના લોકો રસૂલને ઘણી જ તકલીફો આપતા હતા. તેને મજનુ કહેતા હતા, ક્યારેક શાયર બોલાવતા હતા, કચરાઓ એના ઉપર ફેંકતા હતા. એ તો આપણે અયામુલ જાહેલિયાનો જ્યારે રસૂલનો વખત હતો એમાં આપણે ખબર છે કે રસૂલે કેટલું સહન કર્યું. હવે વર્ષ 24માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલને એડ્રેસ કરે છે, ફસબિર લી હુકમી રબ્બિકા વલા તુતિઅ મિનહુમ આસિમન અવ કફૂરા. તો એ રસૂલ, તમે સબર કરો, અલ્લાહના હુકમ ઉપર તમે કાયમ રહો અને કોઈ કાફિરોની કે ગુનેહગારોની વાતોમાં તમે ન આવી જતા. એ વખતમાં મુશ્રિકો ઘણા કોશિશ કર્યા કે તેઓ રસૂલને બદલાવી શકે અને તેઓના વિચારો સાથે એગ્રી કરે અને તેઓના બાપદાદાઓની જે રસમો અને રિવાજ હતા તેની સાથે ફરી જોઈન થઈ જાય. સુરતુલ કાફિરૂનમાં મક્કાના લોકો રસૂલને પ્રપોઝ કર્યા કે એક વર્ષ સુધી તેઓ રસૂલના ટીચિંગ્સ ઉપર ચાલે અને બીજા વર્ષે રસૂલ અને આ જે નવા કન્વર્ટ મુસલમાનો હતા તેઓના ટીચિંગ્સ ઉપર ચાલે, એટલે કે મક્કાના મુશ્રિકો સાથે, અને આખિરમાં જેના ટીચિંગ્સ ઉપર ફાયદો મળે તો આપણે તે ફોલો કરીએ. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા જવાબમાં આ સૂરતુલ કાફિરૂન નાઝિલ કરે છે અને કહે છે કે એ રસૂલ, તેઓને કહી દો કે હું જેની ઇબાદત કરું છું તેની તમે ઇબાદત નથી કરતા અને તમે જેની ઇબાદત કરો છો તેની હું ઇબાદત નથી કરતો. લકુમ દીનુકુમ વલિય દીન, તમારું દીન તમારી સાથે અને મારું દીન મારી સાથે. ટ્રેડિશનલ તફસીરમાં આયત જ્યારે નાઝિલ થઈ તો એમાં લખે છે કે એક વખત બે મુશ્રિકો અરબાત ઇબને રાબિયા અને વલીદ ઇબને મુકૈયા રસૂલ ખુદા પાસે આવે છે અને એને સમજાવે છે કે તમે આ તૌહીદનું તબલીગને મૂકી દો અને તમને અમે ખૂબ દોલત આપશું, તમે માંગશો એ તમને અમે તમને આપશું. ત્યાં તો અલ્લાહની આ આયત નાઝિલ થઈ છે અને અલ્લાહનો હુકમ આવે છે, એ રસૂલ વલા તુતિઅ મિનહુમ આસિમન વલા કફૂરા, કોઈ પણ ગુનેગાર કે કાફિરની વાતોને નહીં સાંભળજો, તમે સબર કરો, આ લોકોના ઇવિલ થ્રેટ્સથી અને તેઓની ધમકીઓથી ડરી નહીં જતા. હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, એવું લાગે છે કે એણે જે આ ઇન્સ્ટ્રક્શન્સ રસૂલને આપ્યા કુરાન થ્રુ, તો એ ઘણા જ ભારે ઇન્સ્ટ્રક્શન્સ હતા કારણ કે સામે મુશ્રિકોનું બહુ જ જોર હતું. તો હવે અલ્લાહ નાઝિલ કરે છે આયતો વર્સ 25માં કહે છે, વધ કુરિસ્મા રબ્બિકા બુકરતમ વ અસીલા. અને એ રસૂલ, સવાર સાંજ તમારા રબનો જિકર કરો. બુકરતન કે છે દિવસની શરૂઆત, અને અસીલા કે છે મગરીબ, એટલે ઇવનિંગના. હવે આ ઝિકર છે તેના ફોર બેઝિક મિનિંગ્સ થાય છે. ઝિકર એટલે યાદ કરવું. પહેલું છે અલ્લાહની યાદ અને ખોફ ચાલુ દિલમાં હોય. નમાઝ પણ એક જાતની અલ્લાહની યાદ છે અને અલ્લાહનું ઝિકર છે. બીજું, અલ્લાહના નામ અસ્માઉલ હુસનાને ચાલુ રિપીટ કરવું, અલ્લાહના નામની તસ્બી કાઢવી. કારણ કે આ સિફતો જે છે એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મારિફા છુપેલી છે. દાખલા તરીકે જ્યારે આપણે કહીએ અલ્લાહુ અકબર, તો અલ્લાહ સૌથી મહાન છે, એનાથી પછી કોઈ નથી. યા હૈયુ યા કૈયુમ, આ તસ્બી કાઢતી વખતે ખુલુસ નિયત અને નામ ઉપર કોન્સન્ટ્રેટ કરશું તો બેશક એ નામને આપણે સમજશું. અને આ છે બીજી જાતનું ઝિકર કે જે આપણે જબાનથી યાદ કરીએ છીએ અલ્લાહને. ત્રીજું ઝિકર છે તે કલ્બથી અલ્લાહને યાદ કરવું, કે તમે એટલું ઝિકર કરો કે એક ટાઈમ આવશે કે તમારું કલ્બ આ અસ્માઉલ હુસનાને એબ્ઝોર્બ કરશે. અને ચોથું છે દિલ અને દિમાગમાં અલ્લાહની યાદ. અને જેમ ચાલુ તમે આ કરતા રહેશો, કારણ કે અસ્માઉલ હુસના છે એ નૂર છે, અને એ તમારા દિલો દિમાગમાં અસર કરશે. અને આ અલ્લાહની યાદ અને ખોફ કન્ટિન્યુઅસ તમારા કલ્બમાં રહેશે. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરતુલ અહઝાબ આયા નંબર 43માં કહે છે, અલા બિઝિક્રિલ્લાહિ તતમઈન્નલ કુલુબ, શું અલ્લાહની યાદ અલ્લાહનું ઝિકર કલ્બમાં ઇતમિનાન નથી આપતું. પછી વર્સ 26માં કહે છે, વમિનલ લૈલિ ફસ્જુદુ લહુ વસબ્બિહુહુ લૈલન તવીલા. અને પછી આ ઝિકરનું જ્યારે ઝિકર કરે છે એના પછી આ આયત નાઝિલ કરે છે કે રાતના સમયે એ રસૂલ અલ્લાહની બારગાહમાં સજદાઓ કરો અને લાંબા સમય સુધી તેની તસ્બીહ કરો. લૈલન તવીલા, ઇમામ રઝા અલી ઇસ્લામને આ આયતની તફસીરના બારામાં પૂછવામાં આવ્યું કે રાતના લાંબા સમય સુધી અલ્લાહની તસ્બીહ કરવી એટલે શું? તો ઇમામ જવાબ આપે છે કે નમાઝે શબને ચાલુ પડતા રહો, તેનાથી ઈમાનમાં ઘણી જ તાકાત આવે છે અને રૂહાનિયત બુલંદ થઈ જાય છે. અલ્લાહે કુરાનમાં બધી ઈબાદતોનું ઝિકર કર્યું છે અને તેનું અજર આપ્યું છે. એક નમાઝે શબ છે કે જેના બારામાં ફક્ત એટલું જ કહે છે કે જેઓ રાતના આ નમાઝે શબ અદા કરે છે તો અમે તેઓને મકામે મહમૂદામાં રાખવામાં આવશું, કે જેને જોઈને આ નમાઝીઓની આંખો ઠરશે. આ પાંચ ઇન્સ્ટ્રક્શન્સ જે રસૂલને આપવામાં આવ્યા પણ આપણે એ બધાને લાગુ પડે છે. પહેલું છે કે અલ્લાહના હુકમ ઉપર સબર કરવો અને કાયમ રહેવું. દુનિયામાં ઘણી તકલીફો આ દુનિયામાં છે, એટલે હદ સુધી કે અલ્લાહ સૂરતુલ બલદમાં ફરમાવે છે, લકદ ખલકનલ ઇન્સાન ફી કબદ, અમે ઇન્સાનને આ દુનિયામાં મુશ્કેલી માટે જ પેદા કર્યા છે. તો જ્યારે આ મુશ્કેલીઓ આવે તો સબર કરવું અને અલ્લાહ ઉપર ઈમાન ન ડગે. બીજું, દુનિયાની જ્યારે તકલીફો આવે તો એનાથી ડરી ન જવું, અલ્લાહ જ પાસે દુઆ કરવી. ત્રીજું, લોકોને હિદાયત આપવું ઘણું જ અઘરું છે, ખાસ કરીને એવા જાહેર લોકોની સાથે વાદ વિવાદ થાય તો આ રસૂલના મિશનને કાયમ રાખવા માટે એ સબર કરે. કારણ કે જ્યારે આપણે લોકોને સમજાવીએ છીએ તો ઘણી વખતે લોકો જલ્દીથી એને અપનાવતા નથી, તો એમાં પણ સબર કરીએ. ચોથું, સવાર સાંજ અલ્લાહની ઈબાદત કરીએ, નમાઝ પઢીએ કે જેથી રૂહાનિયત બુલંદ થાય, અને રાતના અલ્લાહની બારગાહમાં સજદાઓ કરે અને નમાઝે શબ પડતા રહે. હવે આયા નંબર 27માં કહે છે, ઇન્ના હા ઉલાઈ યુહિબ્બુન અલ આજિલા વયદરૂન વરાઅહુમ યૌમન સકીલા. હવે અલ્લાહ કહે છે રસૂલને કે પણ આ લોકો દુનિયાને પસંદ કરે છે અને એ કયામતના દિવસને ભૂલી જાય છે કે જે દિવસ ઘણો જ ખોફનાક હશે. લોકો જિંદગીના મકસદને ભૂલી જાય છે. આપણે ફક્ત એની જ માટે ખલ્ક નથી કરવામાં આવ્યા કે તમે આ દુનિયામાં એજ્યુકેશન મેળવો, પરનો મોટા મહેલો રાખો, બધી જાતની સહુલત હોય, સ્વિમિંગ પૂલ હોય, ગાડીઓ લેટેસ્ટ ડિઝાઇનની હોય, આ બધું મનાય નથી. દુનિયાની જિંદગીમાં એટલા મશગુલ અને બિઝી થઈ જાય છે કે આપણે ઘણી વખતે આપણી ખિલકતનો મકસદ ભૂલી જાય છે. ઇમામ અલી અલીસ્લામ નહજુલ બલાગા સરમન 102માં લખે છે કે એ લોકો, તમે આ દુનિયાના ગુનાહો ભરેલા કામથી દૂર રહ્યો. ભલે તમે કહો છો કે આ દુનિયા મારી છે, પણ આ દુનિયા કદી તમારી નથી થવાની. તમને તો ચાલુ જવાન રહેવું છે, આ દુનિયા તમારી જવાનીને લઈ લેશે. યાદ રાખો, તમારી જિંદગી અહીં એક મુસાફર જેવી છે. ઇમામ અલી લખે છે નહજુલ બલાગામ, આ દુનિયા એક ડિલ્યુઝન છે, તમને છેતરે છે. આ દુનિયાની ખોટી ઇજ્જતની તમન્ના નહીં રાખો, કારણ કે આ ઇજ્જત રહેવાની નથી. આ દુનિયાની તકલીફોથી ડરી પણ નહીં જાઓ, તે તો ફક્ત પસાર થઈ રહી છે. તમારા બાપદાદાઓની જિંદગીએ તમને મોત અને જિંદગીના લેસન્સ નથી શીખવાડ્યા? તમારી આજુબાજુ નજર તો કરો, લોકો કેવી રીતે સવાર સાંજ પસાર કરી રહ્યા છે. એક બાજુ તમે જોશો કે એક માણસ મરી ગયો છે અને થોડા લોકો તેના ઉપર રોઈ રહ્યા છે. બીજી બાજુ નજર કરશો તો એક માણસ બીમારીમાં પટકાયું છે અને લોકો તેની સારવાર કરી રહ્યા છે. ત્રીજી બાજુ જોશો તો અમુક લોકો એવી મહેફિલ રાખ્યા છે કે ત્યાં એ લોકો બધા હસી રહ્યા છે અને ખુશી મનાવી રહ્યા છે. આ બધું હોવા છતાં લોકો આ દુનિયાની મોહબ્બત અને સુખ પછવાડે એક ગાંડી દોડ મૂકી રહ્યા છે, અને મોત તો તેઓની પ્યાસી છે જ. મૂર્ખા લોકો ફાસ્ટ લાઈવ્સ પસાર કરી રહ્યા છે, જાણે કેમ મોત તેઓને નજરઅંદાજ કરશે, પણ તે કદી નહીં થાય. ઇમામ કહે છે કે મારી એક સલાહ માનો, તમે જ્યારે ગુનાહ તરફ વળો તો મોતને યાદ રાખજો કે જે તમારી બધી ખુશીઓને લઈ લેશે. જ્યારે દુનિયાની લજ્જત તમને લલચાવે તો અલ્લાહ પાસે મદદ માંગો. વઝ કુરિસ્મા રબ્બિકા બુકરતમ વ અસીલા, સવાર અને સાંજ તમારા રબને યાદ કરો. વ મિનલ લૈલી ફસ્જુદ લહુ વસબ્બિહુ લૈલન તવીલા, અને રાતના જાગીને રબની તસ્બી કરો અને નમાઝે શબ પડો. અલ્લાહ પાસે મદદ માંગો કે તમને વાજિબાત અને તમારી જવાબદારી કરવાની તૌફીક અતા કરે, અને પરવરદિગાર પાસે મદદ માંગો કે તેની બેહિસાબ નેમતોનો શુકર કરવાની આપણને અલ્લાહ તૌફીક આપે. હવે આયા નંબર 28માં અલ્લાહ કહે છે, નહનુ ખલકનાહુમ વશદદના અસરહુમ વ ઇઝા શિઅના બદલના અમસાલહુમ તબદીલા. અમે તેઓને ખલક કર્યા, અને તેઓના હાડકાઓને મજબૂત બનાવ્યા. પણ જ્યારે અમે ચાહશું તો તે પણ બદલાવી નાખશું. ઇન્સાનના શરીરમાં નાના અને મોટા હાડકાઓ એટલા સરસ રીતે ગોઠવવામાં આવ્યા છે કે ઇન્સાન કંઈ પણ કરી શકે છે. આને જોવા માટે તમે એક સ્કેલિટનને જોશો, ઓલું હાડપિંજર હોય છે સાયન્સના લેબમાં કે ક્યાંય પણ તમે જોશો, તો એક નાના નાના હાડકાઓ આંગળીમાં તમે જોશો, પગમાં, હાથમાં કેવી રીતે ગોઠવેલા છે અને કેવી રીતે બેન્ડ કરેલા છે, એટલે ઓલા જોઈન્ટ્સ છે કે આપણી આંગળીને આપણે નમાવી શકીએ છીએ, આપણા પગને આપણે વાળી શકીએ છીએ. પણ આ હાડકાઓ જેમ ઉંમર વધે છે તેમ વીક થતા જાય છે, મસલ્સ ફ્લેબી થઈ જાય છે, અમુક ગોઠણના જોઈન્ટ્સ ખલાસ થઈ જાય છે, ક્યારેક એક્સિડન્ટ થાય કે પડી જાય તો હાડકામાં ફ્રેક્ચર આવે છે, કાં તો તે હાડકું તૂટી જાય છે, ઇન્સાન લાચાર બની જાય છે, ક્યારેક એવી ભયંકર બીમારીનો એ શિકાર બની જાય છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તો ફિઝિકલ ડિસેબિલિટી વધતી જાય છે. એક તરતના જન્મેલા બચ્ચાને જુઓ અને એક ઇન્સાન કે જે જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે, બંને ઉપર આપણો કોઈ ઇન્ફ્લુએન્સ નથી, આપણો કોઈ પાવર જ નથી. અને આયા નંબર 29માં કહે છે, ઇન્ન હાધિહી તઝકિરા ફમન શા અતખધ ઇલા રબ્બિહી સબીલા. હકીકતમાં આ એક વોર્નિંગ છે, જે ચાહે તે તેના રબ તરફનો રસ્તો લઈ લે. તમે તમારા વિઝડમ, તમારા હિકમતથી જોઈ લ્યો અને ડિસાઈડ કરો તમારા ફ્રી વિલથી કે તમને કયો રસ્તો અપનાવવો છે. ઇન્ના હદય ના હુસબીલા ઇમ્મા શાકિરમ વ ઇમ્મા કફૂરા. આપણે આ સૂરાને આવતા ટોકમાં કન્ટિન્યુ કરશું. હવે છેલ્લી ચાર આયતો હશે. અને આજે હું હંમેશ મુજબ તમને એક સ્ટોરી કરીશ અને આ ટોકને પૂરું કરીશ. આ જે સ્ટોરી હું તમને કરવા માંગુ છું એ એક ટ્રુ સ્ટોરી છે અને આજે પણ એ બાઈ જીવે છે હજી. એક ગરીબ એક ગામડું હોય છે અને એ ગામડામાં એક ઘર હોય છે, સાવ ઓલું માટીનું બનેલું. અને એક છોકરી એ ગરીબ ઘરમાં જન્મે છે. અને આ ગામડું હોય છે ઇન્ડિયાનું મહારાષ્ટ્રન રિજનમાં. અને આ છોકરીનું નામ હોય છે સિંધુતાઈ. એ છોકરી જ્યારે 6 વર્ષની થાય છે અને એને સ્કૂલમાં જવાનું મન થાય છે, તો એટલી ગરીબાઈ હોય છે કે એને સ્કૂલમાં કોઈ મોકલતું નથી એના મા બાપ. પણ એ લોકોનું જે નાનકડું ફાર્મ હોય છે એમાં અમુક કાઉસ હોય છે, ગાય હોય છે, બળદ હોય છે, બકરા હોય છે, એનું એ ધ્યાન રાખતી હોય છે. એ છોકરી જ્યારે 9 વર્ષની થાય છે તો એને પરણાવી દેવામાં આવે છે એક 30 વર્ષના માણસ સાથે. અને જ્યારે એ 18 વર્ષની થાય છે તો એની પાસે 4 છોકરા હોય છે અને એ પાછી પ્રેગ્નન્ટ હોય છે. હવે તે ગામડામાં એક માફિયા ટાઈપનો માણસ હંમેશા આવતો હોય છે અને એની બહુ જ ઓલું ક્રુઅલ હોય છે. અને ખાસ કરીને ત્યાંની બાઈઓ, એ ગામડાની બાઈઓને બહુ જ હાર્ડવર્ક કરાવે અને તેના બદલામાં એ કાંઈ આપતો ન હતો. અને માણસો એટલા એનાથી ડરતા હતા કે બધું એ જે કે એમ કરવા તૈયાર હતા. હવે આ જે સિંધુતાઈ હતી એ જરાક આમ હિંમતવારી હતી, તો એ જઈ અને ત્યાંના જે ડિસ્ટ્રિક્ટ પોલીસ હોય છે એને જઈને આ માણસની શિકાયત કરી આવે છે. હવે આ માણસને જ્યારે ખબર પડે છે તો એ આવે છે ગામડામાં અને એ એક જાતનું વેર લેવા માંગે છે આ છોકરી ઉપર. તો શું કરે છે કે એ આવીને એ સિંધુતાઈનો જે હસબન્ડ હોય છે એને આવીને કહે છે, એ ખોટું બોલે છે કે આ તારી વાઇફ છે એના ચલણ, એનું ચલણ જરાય સારું કેરેક્ટર નથી, એ બધાની સાથે સૂએ છે, અને આ એના પેટમાં જે બચ્યું છે ને એ તારું નથી, એ તો મારી સાથે સૂતી છે એટલે મારું બચ્યું છે. જ્યારે એના હસબન્ડને આ વાત બધી કરે છે તો એનો હસબન્ડ તો પૂછ્યા કર્યા વગર એટલો ગુસ્સે થાય છે, ને આ માફિયા ટાઈપનો માણસ એને કહે છે કે જો તું તારી બાયડીને નહીં મારી નાખ તો હું તને મારીશ. હવે આ માણસ ગુસ્સામાં એ આ સિંધુતાઈના પેટમાં લાત મારે છે અને એને એટલું મારપીટ કરે છે કે આ છોકરી સિંધુતાઈ બેહોશ થઈ જાય છે અને આ માણસને એમ થાય છે કે આ છોકરી મરી ગઈ. તો એને આમ જોરથી ઉપાડીને એને ફાર્મમાં ફેંકી દે છે. સિંધુતાઈ બેહોશ થઈ જાય છે. જ્યારે એ હોશમાં આવે છે તો જોઈ છે કે એ જ્યાં સૂતી હોય છે એના ઉપર એક ગાય એને શેલ્ટર આપવા માટે એને ઢાંકીને ઊભી હોય છે. અને ત્યારે જ એ છે ને બચ્ચાને, એ પ્રેગ્નન્ટ હોય છે તો એક છોકરી જન્મે છે. હવે લોકોને તેમ હતું, આમ એના હસબન્ડને એમ હતું કે આ છોકરી તો મરી ગઈ છે. તો આ જ્યારે બચ્ચું જન્મે છે તો એ બાજુમાં એક રોક હોય છે, એ રોક શાર્પ રોક લઈ અને એનું જે અમ્બિલિકલ કોર્ડને કાપે છે. એને બહુ જ તકલીફ પડે છે. એ કહે છે લગભગ 70 વખત એને આ કટ કરવું પડ્યું અને એનું બચ્ચું છૂટું થયું અમ્બિલિકલ કોર્ડ. હવે એ બચ્ચું આ કુદરતના ખેલ છે. એ બચ્ચું એની માના હાથમાં હોય છે પણ એની પાસે કાંઈ ન હતું, ન એની પાસે કોઈ પૈસો હતો, ન કોઈ કાંઈ કરતા કાંઈ ન હતું. અને ત્યારે એને ખબર હતી કે હિન્દુઝમાં એક રસમ હતી અગાઉની કે છોકરી એક ફેરે પરણી જાય તો પાછી એની માના ઘરે ન જાય. હવે આ એક ફની રસમ છે કે છોકરી દુઃખી હોય કાંઈ પણ હોય પણ એની માના મા બાપના ઘરે પાછી ન જાય. આ વાત એને ખબર હતી સિંધુતાઈને. હવે એ શું કરે છે કે ત્યાં એને છે ને જ્યારે એ ધક્કો મારે છે તો એને એ બાજુમાં એક સિમેટ્રી હોય છે, એટલે હિન્દુઝ લોકોની, કે જ્યાં એ લોકો બોડીઝને બાળતા હોય છે. તો એ લોકોમાં એક રિવાજ હોય છે કે જ્યારે બોડીઝને બાળે ને તો એમ એ લોકો પહેલાં એના ઉપર બાજુમાં ઘણા જ ઘઉં રાખતા હોય છે. તો આ એક બોડી ત્યારે જ કોઈ બાળીને એ લોકો ચાલ્યા ગયા હોય છે તો બાજુમાં જોઈ છે તો એટલા બધા ઘઉં પડ્યા હોય છે, વીટ. તો એ વીટને બધા એ ચૂંટે છે, એને ધોઈ અને પછી ઓલી જે ચિતા હોય છે ને જે ફાયર એ લોકો કર્યા હોય છે એના ઉપર એ આ રાંધે છે અને એ ખાય છે. થોડું થોડું એને ત્યાંથી ને ત્યાંથી ફ્રૂટ્સ મળતું હતું, ક્યાંય ને ક્યાંય એ રાંધીને પોતે ખાતી હતી. હવે એને એમ થયું, એની છોકરીને લઈ અને એક ફેરે એ બેઠી હોય છે તો એને એમ થાય છે કે હવે મારું કાંઈ નથી, ન મારી પાસે કાંઈ છે, ન હું ક્યાં કોઈ કોઈને મળી શકીશ, તો બહેતર છે કે હું મારી જિંદગી મારી બચ્ચાને લઈને હું એક આપઘાત કરી નાખું, સુઈસાઈડ કરી નાખું. બસ આ વિચાર કરીને એ રેલવે સ્ટેશનમાં આવે છે અને વાટ જોતી હોય છે. એ ઓલા રેલવેના ઓલા પાટા ઉપર બેઠી હોય છે અને વાટ જોતી હોય છે કે ટ્રેન આવે અને આ બેને કચરી નાખે. એ ત્યાં બેઠી હોય છે તો એને દૂરથી એક અવાજ આવે છે, એક ઝયીફ માણસનો અવાજ હોય છે. એટલો બીમાર હોય છે અને એટલો પીડામાં હોય છે કે એ મદદ માંગતો હોય છે, એને કોઈ હેલ્પ કરવા તૈયાર ન હતું. આ છોકરી પાછી ઉઠી ત્યાંથી અને એ આવી આ માણસને મદદ કરી, એને હેલ્પ કરી, પછી એને ખ્યાલ આવે છે કે આ એક કુદરતી મને એક સાઇન આવી છે અલ્લાહ તરફથી કે હું લોકોને હવે મદદ કરું. જેવી રીતે આ ગાય મને ઢાંકીને બેઠી હતી તો એને મદદ કરે છે. પછી એક ઝાડ પાસે બેઠી હોય છે તો જોઈ છે કે ઝાડની ડારી એના ઉપર જાણે ઓલી ઝાડ આખું ચોપ થઈ ગયું હોય છે, પણ એક ડાળી એના ઉપર એને છોકરી હોય છે બચ્ચું એના ઉપર ઢળેલી હોય છે અને એને શેડ કરતું હોય છે. ફરી એને એમ થાય છે કે આપણને કુદરતી મારા ઉપર આ બીજી છે શું કુદરતની નજર કે મને શેડમાં રાખે છે, તો હવે હું બીજાઓને મદદ કરું. બસ એ ત્યાંથી નીકળી જાય છે રેલવે સ્ટેશનમાંથી કે નહીં, હું મારી જિંદગીને પૂરી નહીં કરું, હું મારી જિંદગી હવે લોકોને હેલ્પ કરવા માટે પસાર કરીશ. અને એ શું કરે છે કે ત્યાં એ ગામડા હોય છે તો ઇન્ડિયામાં ત્યાં ઘણા એવા ગરીબ લોકો કે જેઓના છોકરા ઓલા સ્ટ્રીટ ચિલ્ડ્રન હોય છે, ન એ લોકો પાસે કોઈ મા બાપ હોય છે, બધા યતીમ હોય છે, બીજા આમ ને આમ રખડતા હોય છે, એ બધા બચ્ચાઓને ભેગા કરે છે. એ બધાને કહે છે કે તમે ડરો નહીં, હું તમારી માં છું હવે. પણ હવે એની પાસે કાંઈ હતું નહીં તો એ શું કરે છે કે એનો અવાજ બહુ મીઠો હોય છે તો એ રસ્તા ઉપર બેસે છે અને એનું ઓલું કંઈક કપડું જેવું પાથરે છે અને પોતે સિંગ કરતી હોય છે, ગાતી હોય છે અને લોકોને કહે છે કે તમારાથી બની શકે તો મને થોડીક મદદ કરો તો હું આ બચ્ચાઓને ધ્યાન રાખી શકું. માણસો પસાર થતા હોય છે અને એને એ ભીખમાં એને ઘણા પૈસા મળે છે અને એ બચ્ચાઓને મદદ કરતી હોય છે. હવે ત્યાંના આજુબાજુના ગામડામાં બધા જે હોય છે બધાને ખબર પડે છે કે આ બાઈ તો આ બચ્ચાઓને કેટલી મદદ કરે છે, તો એ લોકો બધા ભેગા થઈ અને એક ઓર્ફનેજ બનાવે છે, એક ઘર બનાવી દે છે. અને આ છોકરીને કહે છે, આ બાઈ હોય છે એને કહે છે કે હવે તું બધા બચ્ચાઓને લઈ અને તું આ ઓર્ફનેજમાં આવ. તો લગભગ 1500 બચ્ચાઓ ત્યાં ભેગા થઈ જાય છે. અને પછી એ ગામવાળા પણ જોતા હતા કે એ બહુ જ સારું કામ કરી રહી છે તો એને પાછું મદદ પણ મળે છે. અને એ ઓર્ફનેજમાં જેટલા બચ્ચાઓ હોય છે એ બધા મોટા થતા જાય છે અને બધાને એ બાએ ભણાવે છે. એમાંથી અમુક ડોક્ટર્સ થાય છે, અમુક લોયર્સ થાય છે, અમુક નર્સિસ બને છે છોકરીઓ. અને એનું ઓર્ફનેજ એટલું બધું પ્રખ્યાત થઈ જાય છે કે એને ઇન્ડિયાના પ્રેસિડન્ટ એ આવીને એને એવોર્ડ આપે છે. ઇન્ટરનેશનલી માણસોને ખબર પડે છે કે આ એક યતીમખાનું ચલાવે છે તો એને ઇન્ટરનેશનલી એટલા એવોર્ડ્સ મળે છે. એક દિવસ આવે છે તો એક માણસ એટલો બીમાર હોય છે, કપડાં એના ફાટેલા હોય છે અને એ આ ઓર્ફનેજમાં દરવાજામાં નોક કરે છે. તો સિનુતાએ એ દરવાજો ખોલે છે, એ માણસને જુએ છે, પછી એને ઓળખી જાય છે. એ કોણ હતો? એનો ધણી જે એ ગામડામાં હતી ને, એનો જે ધણી એને મારીને ફેંકી દીધો હતો, એ આવે છે. અને એની હાલત એટલી ખરાબ હોય છે, એ એને અંદર રાખે છે. એને કહે છે કે એને પહેલાં એની સારવાર કરે છે, એને ધ્યાન રાખે છે, પછી એને કહે છે કે હું એ જ સિનુતાઈ છું કે જે તું મને લાત મારીને કાઢ્યો હતો, પણ તું વ્યાધિ નહીં કર, હું તને માફ કરી નાખી છું. આ એક ગોલ્ડન સ્ટેટમેન્ટ સિનુતાઈના મોઢામાંથી નીકળે છે. તો એનો ધણી રોઈ પડે છે આ સાંભળે છે કે તું વ્યાધિ નહીં કર, પણ હવે હું તારી વાઇફ નથી, હું અહીંયા જેવી રીતે બધા બચ્ચાઓની માં છું એવી રીતે હું તારી પણ હવે માં છું અને તું મારો સૌથી મોટો છોકરો છે. અને પછી એ બાઈ લખે છે કે હું મારી જિંદગીમાં એટલી લોનલી હતી, એટલી એકલી હતી કે મને થયું કે હું મારી જિંદગીને પૂરી જ કરી નાખું. પણ આ જે ગરીબ, આ જે યતીમોને જ્યારે હું ફ્રેન્ડ્સ બનાવી, તો એમાંથી મને એક જાતની ખૂબસૂરતી મળી અને મારી જિંદગી હવે ખૂબસૂરત થઈ ગઈ. આ એક નાનું એક્ઝામ્પલ, હું તમને આ સ્ટોરી એટલે કહું છું કે આ એક નાનું એક્ઝામ્પલ છે કે જ્યારે ઇન્ફ્લુએન્સ વિથ કમ્પેશન, જ્યારે આપણે લોકોને દયાથી લઈએ, વિધાઉટ ઇન્ફ્લુએન્સ, કોઈ પૈસો ન હતો એના હાથમાં, પણ એટલી દયાથી એણે લોકોને મદદ કરી, તો આજે અલ્લાએ એને એટલી બધી તરક્કી આપી. આમાંથી આપણે પણ એક લેસન મળે કે આપણે લોકોને દિલથી માફ કરતા શીખી જઈએ અને એ જ લોકોને આપણે દયા કરીએ. જ્યારે જિંદગીમાં આ ટ્રેજેડીઝ આવે છે ને, તો એ જાણે અલ્લાહ સુબહાનો વ તઆલા તરફથી એક નેમા બનીને આવે છે. અને એ ટ્રેજેડીઝ કે જે આ તકલીફો છે, એ આપની રૂહને બુલંદ કરે છે. આ બાઈ સેનુતાઈ છેલ્લે લખે છે, મારી જિંદગીમાં ઘણા કાંટાઓ હતા, પણ એ જ કાંટાઓ સાથે હું દોસ્તી કરતી હતી અને જેમ જેમ હું કાંટાઓ સાથે દોસ્તી કરતા શીખી ગઈ, તો એ કાંટાઓ મને ક્યારે પણ કાંટા ન લાગ્યા, મને હંમેશા એ નેમતો લાગી. બસ આખિરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણને તોફીક આપે કે આપણે પણ લોકોની મુશ્કેલીઓને દૂર કરી શકીએ, આપણને એ તૌફીક આપે કે આપણે અલ્લાહની આ જે અપાર નેમતો છે એનો શુકર અદા કરી શકીએ. અલ્લાહ પાક આપણા ગુનાહોને માફ કરે, આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણા જમાનાને ઇમામને ઝુહૂર ફરમાવે અને આપણે તેના મદદગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.